जटण करे जन को, मुक्ति तेनी सेवा करे, आवागमन न हो। सिद्ध महापुरुषो आचार्यो जीवनना अनुभवो अनेक उपासनाओनी सफलतानु फल एमने जे कोई अनुष्ठान इत्यादि वडे प्राप्त करेली शक्ति अनुभूति एने समस्त विश्वना मानवना कल्याण ने माटे अमूल्य एवा अप्राप्य एवा अनेक भावों ने खुला मुकी दीदा। जे कोई आ अनुभूति ने अनुसरशे एने अवश्य आत्म प्राप्ति भगवद प्राप्ति के मुक्ति अवश्य मेळवी शकशे। मुक्ति तेनी सेवा करे आवागमन न होय। માણસ માત્ર ને ભીખ છે કે હું જન્મ્યો છું તો મરીશ, અને આપણા આચાર્યો ધર્મગ્રંથો એટલું એટલું તદ્દન સત્ય કહે છે કે જે જન્મ્યો છે એ મરવાનો નિશ્ચિત છે, અને જે મર્યો છે એ જન્મવાનો પણ એટલો જ નિશ્ચિત છે। જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય તસ્માદ અપરિહાર્ય। એ અનિવાર્ય છે, કોઈ પણ એને હડસેલી શકે એમ છે। મૃત્યુ દરેકને માટે અનિવાર્ય છે, નિશ્ચિત છે, પણ હા ક્યારે એ અગમ્ય છે, અને એટલા માટે તો માણસ સુખી છે, નિશ્ચિત છે। જે દિવસે માણસને એમ ખબર પડી જાય કે અમુક દિવસે અમુક તારીખે અમુક સમયે મારું મૃત્યુ છે, તો અગાઉથી જ એ ચિંતા કરવા માંડશે। જેમ એક મોતની સજા પામેલો એક માણસ કે તને મોતની સજા છે અમુક દિવસે અમુક સમયે, એ અગાઉથી જ એટલો બધો નિરાશ ને હતાશ થઈ છે, મારું મોત મોત એને સામે દેખાતું। એટલે ભગવાને પોતે જ જન્મ આપ્યો, આયુષ આપ્યું, અને જીવનના બધા વ્યવહારો ને આનંદ મોહ સુખ ભોગ બધું જ આપ્યું, પણ એક વસ્તુ નથી આપી, મૃત્યુ। ક્યારે ઘણું સારું છે, માણસ સુખી છે, જેટલું જીવે છે એટલું શાંતિથી અને નિશ્ચિંતથી જીવે છે। એટલું જ નહીં, ઘણીવાર ડફોર બની જાય છે માણસ, કે મૃત્યુને જોવે છે, જાણે છે, સમજે છે, છતાંય પોતાની જાતને એમાંથી બાકાત માનતો હોય છે। સ્મશાનમાં જનારો માણસ થોડોક સ્મશાન વૈરાગ લાગશે, પણ પછી બહાર નીકળશે એટલે એ એના વ્યવહારના માર્ગની અંદર દોડ્યા જ કરશે। પોતાની જાતને કંઈક એવા ગુમાનથી અને એવા રૂઆપથી ફરતો હશે એને એમ લાગે કે આ મૃત્યુ મને શું કરવાનું, મારી માટે છે જ નહીં એમ માનતો। માણસને પોતાની ગાફેલતા છે, પણ નિશ્ચિત છે, અનિવાર્ય છે, પણ ક્યારે છે એની ખબર નથી। એટલે જ માણસ જીવનની છેલ્લી મિનિટ, જીવનનો છેલ્લો શ્વાસ શાંતિથી જીવતો હોય છે। આગલે દિવસે કે થોડા દિવસ પહેલા કે તારું મોત છે, એટલે દિવસો ગણે, કલાકો ગણે, મિનિટ ગણે, અને બેચેન થઈ જાય, અને એને લીધે દેહાધ્યાસ એવો થાય એને સદગતિ મળે જ નહીં। ભગવાને જો મોત પહેલેથી જણાવી દીધું હોત ને તો એક માણસ ક્યારે સદગતિ પ્રાપ્ત ન કરી શકે, તો સારું છે એને અધ્યાહાર રાખ્યું છે। જીવનના બધા અધ્યાય તમે વાંચી શકશો, બધું જ પાનું વાંચી શકશો, પણ મૃત્યુને નહીં વાંચી શકો। અને એ ઘણું સરસ છે। અહીંયા આગાડી મારા શ્રી પોતાના શ્રી મુખ કે છે, જે કોઈ ભગવાન નામને શરણે ગયો, જે વ્યક્તિ ભગવદ ઉપાસના વડે ત્યાં તો ભગવદ સાક્ષાત્કાર સુધી પહોંચ્યો, ત્યાં તો આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચ્યો, અને એમાં તન્મય થયો, શરીર ભાવ ભૂલ્યો, માત્ર ભગવદ ભાવ કે આત્મભાવ પ્રાપ્ત થયો ને, તો એને માટે કહે છે આવા ગમન ન હોય. એને આવવા જવાનું કઈ જ નહીં રહે. ભગવાન સાંખ્ય યોગના બીજા અધ્યાયની અંદર કહે છે કે જન્મે છે તો આ શરીર જન્મે છે અને મરે છે તો શરીર મરે છે, હું આત્મા છું. તાત્પર્ય કે જ્યાં સુધી શરીર ભાવ હશે ને ત્યાં સુધી મૃત્યુનો ભય રહેશે, પણ જ્યારે આત્મભાવ પ્રાપ્ત કરીશું ત્યારે જે આત્માની અવસ્થા અમર છે, કે એને મૃત્યુ છે જ નહીં, અવિનાશી છે, એ આત્મભાવથી વ્યક્તિ પોતે એમ લાગે પોતે એમાં સ્થિર થઈને કે છે મને મૃત્યુ છે જ ક્યાં, હું તો જન્મતો નથી, મરતો પણ નથી, મરે છે તો આ શરીર, જન્મે છે તો શરીર, જેમાં કોઈ વિકૃતિ નથી એ છે ચૈતન્ય આત્મા. તો વિકૃતિ નથી તેનો નાશ પણ નથી. શરીરમાં અનેક વિકૃતિઓ છે, નાનું હતું ત્યારથી વાર્ધક્ય આવે અને રુગ્ણતા આવે અને અંતિમ અવસ્થા આવે ત્યાં સુધીમાં મનસ શરીરમાં કેટલાય પરિવર્તનો આવી ગયેલા હોય છે. તો એ તો જન્માનું છે ને મરવાનું, એનું એનું નામ જ શરીર છે ને. શ્રીયતે ઇતિ શરીરા, જે ગતિ કરી રહ્યું છે, સડી રહ્યું છે, આગળ વધી રહ્યું છે, એનું નામ શરીર. કેટલો સરસ શબ્દ, કેટલો છે સરસ, કે તરત એનો અર્થ સમજી જાય. શ્રીયતે ઇતિ શરીરા, ધીરે ધીરે સરકતું જાય દરેક શ્વાસે, કે ઘડિયાળના દરેક સેકન્ડ કાંટાના એક એક કટ 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 જે અવાજ થાય છે, એ અવાજ થતો જે કટ કટ જે છે ને, જેમ આપણે ભાજી બહુ ઝીણી સમારીએ, બહુ ઝીણી સમારીએ, એમ કાળ ભગવાન પણ આપણને ઘડિયાળના એક સેકન્ડના અવાજથી કહે છે કે તારું જીવન પણ આટલું સુખ, આટલું એટલું બધું કપાઈ રહ્યું છે ઝીણું, કે તું જો એને. ઘડિયાળ એટલે તો કાંડે બાંધીને કાને રાખીએ છે કે અવાજ સંભળાય છે, કટ 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 કટ, કે તારું જીવન આ પ્રમાણે કપાઈ રહ્યું છે દરેક સેકન્ડે સેકન્ડ, દરેક શ્વાસે. અને એક દિવસ જેમ ઘડાની અંદર માટલાની અંદર ભરેલું પાણી માટલું જમે ટપકે, એનો આપણને હિસાબ ના હોય. આખું ભરેલું માટલું એની અંદરથી ટીપે ટીપે પાણી અંદરથી જમ્યા કરે, પણ 10 દિવસે જોયું તો માટલું આખું ખાલી થઈ ગયું હોય, કોરું થઈ ગયું. એમ આપણો જીવન પણ એક માટલું જ છે. ભરથોરી મહારાજે વૈરાગ શતકની અંદર એને માટલું જ કહ્યું છે. અને જેમ પાણી ટપકતું જાય અને પાણી એક દિવસ માટલું આખું ખાલી થઈ જાય, એમ આ આયુષ્ય પણ આ શરીરમાંથી ટપકી રહ્યું છે ને, એક દિવસે ખાલી થઈ જશે, શરીર ખાલી થઈ જશે, એટલે માટું માટલું ન કામ. અનાસીનો પ્રમેયસ્ય તસ્માદિત્યસ્ય ભારત. અર્જુન, તું આત્મા તરીકે અવિનાશી છો, ઉઠ, તારું કર્તવ્ય સંભાળી લે. આપણને દિંડીવનાથથી આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો, આપણા મહાપુરુષો, આપણા અવતારી પુરુષો આમ સ્પષ્ટ બતાવતા હોય કે લો જોઈ લો. તો આવી દિવ્ય ચેતના જે છે એ પરમ તત્વ, એ આત્માને ઓળખવા માટે આ શરીર મળેલું છે, અને એ આત્મા અવિનાશી છે. અને જે કોઈ આત્માનુસંધાન કરે છે કે ભગવદ્ નામ સ્મરણ કરે છે, પણ કેવી રીતે 8 પહોર 64 ઘડી નિરંતર, સલંગ સૂત્રે જે વસી રહ્યા એનું તાદાત્મ્ય, એનું સાતત્ય છે જ, પણ ખંડિત ન થવું. આઠ પોર ચોસઠ ઘડી રટણ કરે જન કોઈ. રટણ એટલે જીભથી કરીએ તો સારું છે, પણ સૂક્ષ્મ ભાવથી સ્મરણ માનસના વિચારોની અંદર બરાબર કેન્દ્રવર્તી હોય, મધ્યમાં પડેલું હોય, અને કેન્દ્રવર્તી હોય એટલે આજુબાજુ પ્રવૃત્તિઓ ગમે એટલી ચાલ્યા કરતી હોય, ગમે એટલી અવસ્થા હોય, પણ જેને કેન્દ્રવર્તી કહેવાય એ એનો સાર ગણાય, અને એની અંદર પોતાના સ્વરૂપમાં કે પોતાના ઈષ્ટની અંદર એની વૃત્તિ લાગેલી રહે, કશો વાંધો નહીં. એક ગ્રંથ ઉપન્યાસ હોય ને ત્યારે પહેલા પ્રશ્ન પૂછવામાં આવતો, કેન્દ્રવર્તી વિચાર લખો, એના 15 માર્ક્સ મળશે પરીક્ષામાં. એટલે આખા ગ્રંથની અંદર જે કંઈ કહેવામાં આવ્યું હોય એની મુખ્ય બાબત શું છે એ કેન્દ્રવર્તી વિચાર તમે રજૂ કરો. એટલે એની અંદર આખા ઉપન્યાસનો આખો સાર આવી જાય, ત્યાંનું તત્વ આ છે. એમ આપણા માનસની અંદર પણ ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણા વિચારો ચાલ્યા કરતા હોય, પણ આપણું આત્માનુસંધાન માનસની અંદર કેન્દ્રવર્તી હોવું જોઈએ. મુખ્ય એ છે, સંદેશ એ છે કે આત્મા એ મારું નિજ સ્વરૂપ છે, હું સ્વયં છું, અને આ શરીરની અંદર જે આત્મા કેન્દ્રવર્તી છે એ જ ચેતના છે. બાકી તો આ બધા આજુબાજુ જોડી શણગારવા માટેના, જેમ ઉપન્યાસ નવલકથાને શણગારવામાં આવે જુદા જુદા પ્રસંગોથી, જુદા જુદા પાત્રોથી,